એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનુસાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર યાઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌનું સ્વાગત છે આજના વિચાર મંથનમાં. આજે આપણે એક એવા વિષયમાં ઊંડા ઉતરીશું જે આપણા મગજને આમ જકડી રાખે છે.
હા, અને ક્યારેક ચક્રાવે પણ ચડાવે છે.
બરાબર. તાર્કિક વિરોધાભાસ એટલે કે લોજિકલ પેરાડોક્સ. હવે સવાલ એ છે કે શું આ આપણી બુદ્ધિની કોઈ નિષ્ફળતા છે કે પછી કંઈક ઊંડું સમજવા માટેનું એમ કે એક જરૂરી પગથિયું?
આ જ સવાલના જવાબ શોધવાના આપણને માર્ગારેટ કુઅન્ઝોનું પુસ્તક પેરાડોક્સ મદદ કરશે.
અને આ પુસ્તક ખરેખર રસપ્રદ છે.
બિલકુલ. અને જુઓ, આ વિષય ખાલી ફિલોસોફીના પ્રોફેસરો માટે જ નથી. હો
ના ના,
આજના જટિલ સમયમાં આપણે કેવી રીતે તર્ક કરીએ છીએ, આપણી ભાષાની શું મર્યાદાઓ છે,
હા, અને આપણે દુનિયાને કઈ રીતે સમજીએ છીએ,
બરાબર, આ બધા પર વિરોધાભાસ એમ કે પ્રકાશ પાડે છે. એમને ખાલી મગજની કસરત કે કોયડા ના સમજવા જોઈએ.
તો શું સમજવું જોઈએ?
એને આપણી વિચારસરણીને, આપણી માન્યતાઓને ચકાસવાના સાધનો તરીકે જોવા જોઈએ.
એટલે એક જાતનું ચેકઅપ.
હા, એમ જ. આજની ચર્ચાનો હેતુ પણ એ જ સમજવાનો છે કે આ વિરોધાભાસોનું સાચું મૂલ્ય શું છે.
સરસ. તો શરૂઆત કરીએ લેખકથી. માર્ગરેટ કુઅન્ઝો,
હા,
તેઓ લોંગ આઇલેન્ડ યુનિવર્સિટી બ્રુકલિનમાં ફિલોસોફીના પ્રોફેસર છે, એટલે સ્વાભાવિક છે કે આ વિષય પર એમની પકડ મજબૂત હોય.
હા, અને એમની કુશળતા પણ જરા જુઓ. તર્કશાસ્ત્ર એટલે કે લોજિક,
હા,
પછી ભાષાનું દર્શન
ફિલોસોફી ઓફ લેંગ્વેજ,
અને તત્વમીમાંસા એટલે મેટાફિઝિક્સ, આ બધા ગહન વિષયોમાં એ નિષ્ણાત છે.
પણ એમની ખાસ વાત શું છે?
ખાસ વાત એ છે કે આટલા જટિલ વિચારોને પણ એ ખૂબ જ સ્પષ્ટ, સરળ ભાષામાં સમજાવી શકે છે. એ ખાલી વિરોધાભાસને ઓળખે એટલું જ નહીં, પણ એના મૂળમાં શું છે, એનાથી કયા દાર્શનિક પ્રશ્નો ઊભા થાય છે એનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરે છે.
એટલે એમ કહી શકાય કે એમનો અભિગમ બેવડો છે. એક તરફ કડક ફોર્મલ લોજિક,
બરાબર,
અને બીજી તરફ સામાન્ય વાચકને પણ સમજાય એવી સરળ રજૂઆત.
અને મને લાગે છે કે એમની આ જ વાત મહત્વની છે. તેઓ વિરોધાભાસને કોઈ સમસ્યા તરીકે નથી જોતા, પણ આપણી વિચારધારામાં, આપણા તર્કમાં જે કંઈ તણાવ છે, જે ખામીઓ છે, એને ઓળખવા માટેના નિદાન સાધન તરીકે જુએ છે.
ડાયગ્નોસ્ટિક ટૂલ્સ, જાણે આપણા મગજની સિસ્ટમનો એક્સરે.
એકદમ સાચું. તો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. કુઅન્ઝો શું કહે છે? એ કહે છે કે આ વિરોધાભાસો છે ને, એ ખાલી બૌદ્ધિક જિજ્ઞાસા નથી, કે પછી તર્કમાં થયેલી ભૂલો પણ નથી.
તો શું છે?
એ ખરેખર તો ખૂબ જરૂરી નિદાન સાધનો છે. એ આપણી ભાષા, આપણો તર્ક, ગણિત, વાસ્તવિકતા વિશેની આપણી સમજ,
આપણી રેશનાલિટી,
હા, આ બધા વિશેની આપણી જે મૂળભૂત ધારણાઓ છે ને, એમાં ક્યાંક ઊંડો તણાવ છે, ક્યાંક ખામી છે, એને ઉજાગર કરે છે.
એટલે પુસ્તકનો મુખ્ય સવાલ એ થયો કે આ વિરોધાભાસનું સાચું મૂલ્ય શું.
બરાબર.
અને જવાબ એ છે કે એમનું મૂલ્ય આપણી વૈચારિક પદ્ધતિઓની મર્યાદાઓને દેખાડવામાં છે.
અને એનાથી શું થાય?
એનાથી બૌદ્ધિક પ્રગતિ થાય. એ ઉત્પ્રેરક તરીકે કામ કરે છે. પુસ્તકનો હેતુ એ છે કે વિરોધાભાસને કોઈ રહસ્યમય ચીજ બનાવ્યા વગર એની ગંભીરતા સમજાવવી.
અને આ પુસ્તક આપણને એક સફર પર લઈ જાય છે. શરૂઆત થાય છે પ્રાચીન ગ્રીસના ઝેનોના વિરોધાભાસથી,
હા, પેલો કાચબાવાળો,
હા, અને પછી આગળ વધતા 20મી સદીના તાર્કિક અને અર્થપૂર્ણ વિરોધાભાસ આવે, જેણે ગણિતના પાયા હચમચાવી દીધા. પછી અસ્પષ્ટતાના વિરોધાભાસ, જ્ઞાનના વિરોધાભાસ, અને છેક આધુનિક નિર્ણય સિદ્ધાંતના વિરોધાભાસ સુધી.
અને કોણ જો અહીં ફિલોસોફર ડબલ્યુવી ઓ ક્વિનનું વર્ગીકરણ વાપરે છે, જે સમજવા જેવું છે.
હા, પેલું ત્રણ પ્રકારનું.
પહેલું વેરિડિકલ, એટલે કે જેનો નિષ્કર્ષ સાચો હોય ભલે વિચિત્ર લાગે, જેમ કે બર્થડે પેરાડોક્સ.
હા.
બીજું ફોલ્સિડિકલ, આમાં નિષ્કર્ષ ખોટો હોય કારણ કે તર્કમાં જ ક્યાંક છૂપી ભૂલ હોય. ઝેનોના કેટલાક વિરોધાભાસ આમાં આવે.
બરાબર.
અને ત્રીજો અને સૌથી ગહન પ્રકાર એટલે એન્ટીનોમીઝ.
હા, આજ ખરા નિદાન સાધનો છે.
કેમ?
કારણ કે એ આપણે માન્યતાની જે આખી સિસ્ટમ છે ને, એમાં કોઈ મૂળભૂત ખામી છે એવું દેખાડે છે, અને કહે છે કે અહીં સુધારો કરવો પડશે.
અનુદાહરણ,
પેલો લાયર પેરાડોક્સ, આ વાક્ય ખોટું છે, એ આનું ઉત્તમ ઉદાહરણ છે.
તો ચાલો, આ એન્ટીનોમીઝ શા માટે આટલી મહત્વની છે એ જરા વધુ સમજીએ. પ્રકરણ એકમાં કુવંઝો વિરોધાભાસની વ્યાખ્યા આપે છે. સ્પષ્ટ રીતે સાચી લાગતી દલીલો જે અતાર્કિક નિષ્કર્ષ તરફ લઈ જાય.
હા, અને એ ક્વીનના ત્રણ પ્રકારો ફરી સમજાવે છે અને ભાર મૂકે છે કે એન્ટીનોમીઝ જ બૌદ્ધિક પ્રગતિ માટેનું એન્જિન છે.
એ કેવી રીતે?
કારણ કે એ આપણને આપણી સૌથી ઊંડી ધારણાઓ પર સવાલ ઉઠાવવા મજબૂર કરે છે. ચાલો ઝીનોના વિરોધાભાસ જોઈએ પ્રકરણ બેમાં.
હા, પેલો એકિલિસ અને કાચબો વાળો. ઝડપી દોડવીર એકિલિસ છે અને ધીમો કાચબો.
હા,
એકિલિસ કાચબાની પાછળ દોડે છે, પણ ઝીનો કહે છે કે એ કાચબાને ક્યારેય પકડી જ નહીં શકે.
કેમ ભાઈ?
કારણ કે જુઓ, જ્યારે એકિલિસ કાચબાની શરૂઆતની જગ્યાએ પહોંચે ત્યાં સુધીમાં કાચબો થોડોક તો આગળ વધી ગયો હોય ને.
હા, થોડોક તો વધ્યો હોય.
હવે એકિલિસ એ નવી જગ્યાએ પહોંચે ત્યાં સુધીમાં કાચબો ફરી પાછો થોડોક આગળ.
ઓહ, એટલે આ તો અનંત સુધી ચાલ્યા કરે.
હા, આ સાંભળવામાં ભલે અતાર્કિક લાગે, પણ આ વિરોધાભાસ અનંત એટલે કે ઇન્ફિનિટી અને ગતિ એટલે કે મોશન, એના વિશેની આપણી જે સહજ સમજ છે ને, એને પડકારે છે.
જોકે આનો ગાણિતિક ઉકેલ તો છે. આજુનિક ગણિત, ખાસ કરીને કેલ્ક્યુલસ, કન્વર્જન્ટ સિરીઝ, એ બધું સમજાવે છે કે અંતર ઘટતું જાય છે અને એકિલિસ કાચબાને પકડી લે છે.
તો પછી પ્રશ્ન શું રહ્યો?
પણ કોન્ઝો કહે છે એમ, દાર્શનિક પ્રશ્નો તો ઊભો જ રહે છે. શું ગણિતનું મોડેલ વાસ્તવિક દુનિયાને 100% સમજાવી શકે? આપણે સહજ બુદ્ધિ, આપણો કોમન સેન્સ અહીં ક્યાંક થાપ ખાઈ જાય છે.
એટલે પહેલો બોધપાઠ, સહજ બુદ્ધિ પર હંમેશા ભરોસો ન રખાય, ખાસ કરીને અનંત જેવી બાબતોમાં. હવે આ તો થઈ ભૌતિક જગતની વાત, પણ અમુક વિરોધાભાસ તો ફક્ત આપણી ભાષા અને તર્કના કારણે જ ઊભા થાય છે.
હા, પ્રકરણ 3માં આની વાત છે, તાર્કિક અને અર્થપૂર્ણ વિરોધાભાસ. અહીં મુખ્ય મુદ્દો છે સ્વ સંદર્ભ એટલે કે સેલ્ફ રેફરન્સ.
અને આનું ક્લાસિક ઉદાહરણ એટલે પેલો લાયર પેરાડોક્સ.
હા, આ વાક્ય ખોટું છે, બસ આટલું જ વાક્ય. વિચારો જરા,
જો આ વાક્ય સાચું માનીએ
તો એ જે કહે છે એ સાચું હોવું જોઈએ, મતલબ કે વાક્ય ખોટું છે.
પણ જો વાક્ય ખોટું માનીએ
તો એ જે કહે છે એ ખોટું છે, એટલે કે આ વાક્ય ખોટું છે, એ વાત ખોટી છે.
જેનો અર્થ થાય કે વાક્ય સાચું છે.
બરાબર. આપણે એક અનંત ચક્કરમાં ફસાઈ ગયા, સાચું તો ખોટું, ખોટું તો સાચું.
માથું ઘૂમી જાય એવું છે. આ કોઈ જાદુઈ ખેલ નથી, પણ એ બતાવે છે કે ભાષા, ખાસ કરીને જ્યારે પોતાની જ વાત કરે
એટલે કે સેલ્ફ રેફરન્સ કરે,
ત્યારે કેટલી અસ્થિર બની શકે છે. સત્ય જેવો સાદો લાગતો શબ્દ પણ કેટલો ગૂંચવણ ભર્યો છે. અહીં આપણને એન્ટીનોમી દેખાય છે.
હા, જે આપણી ભાષા અને તર્કના મૂળભૂત નિયમો પર જ સવાલ ઉભા કરે છે.
અને આ ખાલી આવા વાક્યો પૂરતું નથી હો.
બીજું ઉદાહરણ,
બર્ટ્રાન્ડ રસેલે આવો જ એક પેરાડોક્સ સેટ થિયરીમાં શોધી કાઢ્યો હતો. રસેલનો પેરાડોક્સ.
હા, ગણિતના પાયા હચમચાવી દીધા હતા એણે. બરાબર.
એણે બતાવ્યું કે સાવ સરળ લાગતા તાર્કિક નિયમો પણ જો અમુક રીતે વાપરો તો વિરોધાભાસ ઊભો કરી શકે છે.
તો આ બધાનો ઉકેલ શું?
ઉકેલ લાવવાના પ્રયાસો થયા, જેમ કે ટાર્સ્કીએ ભાષાના સ્તરોનો સિદ્ધાંત આપ્યો. પણ આ બધા ઉકેલોની પણ પોતાની મર્યાદાઓ છે, ખાસ કરીને રોજિંદા ભાષા માટે.
એટલે મુદ્દો એ છે કે આ વિરોધાભાસ ખાલી શબ્દોની રમત નથી.
ના, બિલકુલ નહીં. એ દેખાડે છે કે આપણી કુદરતી ભાષા અને સરળ તાર્કિક સિસ્ટમ પણ જો અમર્યાદિત રીતે સ્વસંદર્ભ વાપરે તો અસંગત બની શકે છે. અને આનો સામનો કરવાથી જ તર્કશાસ્ત્ર અને ગણિતનો વિકાસ થયો છે.
ભાષાને બીજી એક મજેદાર, કે પછી કહો કે ગૂંચવણ ભરી વાત છે, એની અસ્પષ્ટતા, વેગનેસ.
હા, પ્રકરણ 4માં સોરાઇટિસ પેરાડોક્સની વાત છે.
ઢગલાનો વિરોધાભાસ.
પેલો પ્રશ્ન કે રેતીનો એક કણ ઢગલો નથી.
બરાબર.
એમાં બીજો કણ ઉમેરો તો પણ ઢગલો નથી બનતો.
ના, તો પછી ઢગલો બને છે ક્યારે? જો એક એક કણ ઉમેરવાથી ફરક જ ન પડતો હોય તો ગમે તેટલા કણ ઉમેરો, ઢગલો તો ક્યારેય બનશે જ નહીં.
પણ એવું તો નથી, ઢગલા તો હોય જ છે. આજ તો વિરોધાભાસ છે, અને આ જ વાત ટાલિયો માણસ, ઊંચો માણસ, ઘરડો માણસ, આ બધા શબ્દોને લાગુ પડે છે. એમની કોઈ ચોક્કસ બાઉન્ડ્રી નથી.
બરાબર. અને આ વિરોધાભાસ શા માટે મહત્વનો છે? કારણ કે એ ક્લાસિકલ તર્કના એક મૂળભૂત સિદ્ધાંતને પડકારે છે.
કયો સિદ્ધાંત?
દ્વિમૂલ્યતાનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ બાયવેલેન્સ, જે કહે છે કે દરેક વિધાન કાં તો 100% સાચું હોય અથવા 100% ખોટું, વચમાં કંઈ નહીં.
પણ રામ ઊંચો છે, આ વાક્યનું શું? ક્યાંથી ઊંચાઈ શરૂ થાય?
બરાબર, આવા અસ્પષ્ટ શબ્દો આ કાળા ધોળા તર્કમાં બંધ બેસતા નથી. આના ઉકેલ માટે પણ ઘણા પ્રયાસો થયા છે. એપિસ્ટેમિસિઝમ, સુપરવેલ્યુએશનિઝમ, ફઝી લોજિક.
આની રોજિંદા જીવનમાં શું અસર પડે?
ઘણી બધી. આપણે સતત અસ્પષ્ટ ભાષા વાપરીએ છીએ. કાયદામાં જુઓ, વાજબી સમયે, નોંધપાત્ર અસર, કરારોમાં જુઓ, સામાન્ય વાતચીતમાં પણ.
હા, ગેરસમજ ઊભી થઈ શકે.
ચોક્કસ. સો રાઇટિસ આપણને યાદ દેવડાવે છે કે સ્પષ્ટતા જરૂરી છે, પણ સાથે એ પણ સ્વીકારવું પડે કે ભાષાની આ અસ્પષ્ટતા કદાચ એની શક્તિ પણ છે. એ આપણને દુનિયાની જટિલતાને વર્ણવવામાં મદદ કરે છે.
હવે આગળ વધીએ જ્ઞાન અને માન્યતાના વિરોધાભાસ તરફ. એપિસ્ટેમોલોજિકલ પેરાડોક્સિસ, પ્રકરણ 5.
હા, આ પણ બહુ રસપ્રદ છે. પહેલો છે સરપ્રાઇઝ ટેસ્ટ પેરાડોક્સ.
ઓહ, પેલો સ્કૂલ વાળો?
હા, શિક્ષક જાહેર કરે કે આવતા અઠવાડિયે એક સરપ્રાઇઝ ટેસ્ટ લેવાશે.
હા.
અને વિદ્યાર્થીઓ તર્ક લગાવે છે કે શુક્રવારે તો ટેસ્ટ ન હોઈ શકે, કારણ કે જો ગુરુવાર સાંજ સુધી ટેસ્ટ ન લેવાયો હોય તો શુક્રવાર સરપ્રાઇઝ ન રહે.
બરાબર, એટલે શુક્રવાર કેન્સલ.
હવે એ જ રીતે વિચારે તો ગુરુવારે પણ ન હોઈ શકે, કારણ કે બુધવાર સાંજ સુધી ટેસ્ટ ન લેવાયો હોય અને શુક્રવાર તો પહેલેથી કેન્સલ છે, તો ગુરુવાર સરપ્રાઇઝ ન રહે,
એટલે ગુરુવાર પણ કેન્સલ.
આ રીતે તો બુધ, મંગળ, સોમ બધા દિવસો કેન્સલ, ટેસ્ટ શક્ય જ નથી.
પણ પછી શિક્ષક બુધવારે ટેસ્ટ લે છે અને બધાને સરપ્રાઇઝ લાગે છે.
આ કેમ થયું?
હા, આજ તો ગૂંચવણ છે.
આ વિરોધાભાસ જ્ઞાન, અપેક્ષા અને પેલું સ્વસંદર્ભ, આ બધા વચ્ચેના જટિલ સંબંધ પર પ્રકાશ પાડે છે.
બીજો એક છે મૂરનો પેરેડોક્સ.
હા, જ્યોર્જ એડવર્ડ મૂરનો વાક્ય છે. વરસાદ પડી રહ્યો છે, પણ હું માનતો નથી કે વરસાદ પડી રહ્યો છે.
હવે તાર્કિક રીતે તો આ શક્ય છે. બહાર વરસાદ પડતો હોય અને મને ખબર ન હોય, અથવા હું ખોટો માનતો હોઉં.
બરાબર, પણ આ વાક્ય બોલવું અતાર્કિક કેમ લાગે છે? જો હું પોતે જ કહું કે વરસાદ પડે છે, તો પછી એવું કઈ રીતે કહી શકું કે હું નથી માનતો?
હા, જાણે હું મારી જાતનો જ વિરોધ કરી રહ્યો છું.
બરાબર, આ દેખાડે છે કે માન્યતાનો તર્ક અને હકીકતોનો તર્ક એ બંને વચ્ચે ફરક છે. તમે શું માનો છો અને વાસ્તવિકતા શું છે એ બે અલગ વસ્તુઓ છે, પણ એને એક જ વાક્યમાં આ રીતે મૂકવાથી વિચિત્રતા ઊભી થાય છે.
અને છેલ્લે પ્રકરણ 6માં એવા વિરોધાભાસ છે જે આપણી તર્કસંગતતા એટલે કે રેશનાલિટીની વ્યાખ્યા પર જ સવાલ ઉઠાવે છે. નિર્ણય સિદ્ધાંતના વિરોધાભાસ.
હા, આમાં પહેલી છે ન્યૂકોમ્બની સમસ્યા.
આ થોડી સમજાવશો?
કલ્પના કરો કે તમારી સામે બે બોક્સ છે. એક બોક્સ પારદર્શક છે અને તેમાં $1,000 દેખાય છે. બીજું બોક્સ અપારદર્શક છે. એમાં કાં તો 1,000,000 છે અથવા કંઈ જ નથી.
ઓકે, હવે
એક અત્યંત બુદ્ધિશાળી આગાહી કરનાર છે, જેણે તમારી પસંદગીની આગાહી કરી લીધી છે. જો એણે આગાહી કરી હોય કે તમે બંને બોક્સ લેશો, તો એણે બીજા અપારદર્શક બોક્સમાં કંઈ નથી મૂક્યું. પણ જો એણે આગાહી કરી હોય કે તમે ફક્ત બીજું બોક્સ જ લેશો, તો એણે એમાં 1,000,000 મૂક્યા છે.
બાપરે, તો મારે શું કરવું જોઈએ?
અહીં જ વિરોધાભાસ છે. એક તર્ક એમ કહે છે અપેક્ષિત ઉપયોગિતા, કે આગાહી કરનાર ભૂતકાળમાં નિર્ણય લઈ ચૂક્યો છે, હવે બીજા બોક્સમાં જે હોય તે છે, માટે મારે બંને બોક્સ લેવા જોઈએ, જેથી 1,000 તો પાક્તા મળે અને જો 1,000,000 હોય તો એ પણ મળે.
આ પ્રભુત્વ સિદ્ધાંત જેવું લાગે છે. ગમે તે સંજોગોમાં બંને બોક્સ લેવા ફાયદાકારક.
પણ બીજો તર્ક એમ કહે છે કે આગાહી કરનાર લગભગ હંમેશા સાચો પડે છે. જો હું બંને બોક્સ લેવાનું વિચારીશ, તો એણે જાણી લીધું હશે અને બીજા બોક્સમાં કંઈ નહીં મૂક્યું હોય, મને ખાલી $1,000 મળશે. પણ જો હું ફક્ત બીજું બોક્સ લેવાનું નક્કી કરું, તો એણે આગાહી કરીને એમાં 1,000,000 મૂક્યા હશે.
ઓહ, એટલે અહીં બે જુદા જુદા તર્ક બે જુદા જુદા નિર્ણયો તરફ દોરી જાય છે. તો તર્કસંગત શું ગણાય?
આ જ સવાલ છે. આ વિરોધાભાસ આપણી તર્કસંગતતાની વ્યાખ્યાને જટિલ બનાવે છે.
અને બીજું ઉદાહરણ છે પ્રિઝનર્સ ડાયલેમા, કેદીની દ્વિધા.
હા, આ તો ખૂબ જાણીતું છે. બે શંકાસ્પદ કેદીઓ છે, બંનેને અલગ રાખ્યા છે
અને બંનેને સોદો અપાય છે.
હા, જો તું તારા સાથી વિરુદ્ધ જુબાની આપે અને તારો સાથી ચૂપ રહે, તો તું છૂટી જઈશ અને સાથીને મોટી સજા થશે.
અને જો બંને જુબાની આપે તો?
તો બંનેને મધ્યમ સજા.
અને જો બંને ચૂપ રહે તો?
તો બંનેને સાવ નાની સજા.
હવે દરેક કેદી પોતાના સ્વાર્થનું વિચારે તો શું થાય?
એ વિચારશે કે મારો સાથી શું કરશે. જો એ ચૂપ રહેવાનો હોય તો મારે જુબાની આપવી જોઈએ, હું છૂટી જઈશ.
અને જો સાથી જુબાની આપવાનો હોય
તો મારે જુબાની આપવી જ જોઈએ, નહીતર મને મોટી સજા થઈ જશે.
બરાબર.
એટલે બંને કેદીઓ માટે બીજો ગમે તે કરે જુબાની આપવી એ જ તર્કસંગત લાગે છે.
પણ જો બંને આ તર્કસંગત રસ્તો અપનાવે તો બંને જુબાની આપે છે
અને બંનેને મધ્યમ સજા મળે છે. જે બંને જો ચૂપ રહ્યા હોત, એટલે કે સહકાર કર્યો હોત, તો મળતી નાની સજા કરતા ખરાબ છે.
આ તો ગજબ કહેવાય. વ્યક્તિગત તર્કસંગતતા સામૂહિક રીતે ખરાબ પરિણામ લાવે છે.
એકદમ. આ મોડલ સમજાવે છે કે શા માટે સહકાર કરવો આટલો મુશ્કેલ છે. પછી તે અર્થશાસ્ત્ર હોય, રાજકારણ હોય, પર્યાવરણની સમસ્યા હોય કે પછી બે દેશો વચ્ચેની સ્પર્ધા હોય, એ ફરી આપણી તર્કસંગતતાની સરળ વ્યાખ્યાને પડકારે છે.
તો આટલી બધી ચર્ચા પછી આ પુસ્તકનો અંતિમ સંદેશ શું છે? પ્રકરણ 7નો સારાંશ.
કોન્ઝોનો અંતિમ સંદેશ ખૂબ જ સ્પષ્ટ અને શક્તિશાળી છે. એ કહે છે કે વિરોધાભાસ એવા કોયડા નથી જેને ઉકેલીને ભૂલી જવાના હોય.
પણ
એ તો દાર્શનિક અને વૈજ્ઞાનિક તપાસના એન્જિન છે. એ આપણી સમજમાં રહેલી ખામીઓ દેખાડે છે.
અને એનાથી શું થાય?
એનાથી આપણામાં બૌદ્ધિક નમ્રતા આવે છે, જિજ્ઞાસા વધે છે. વિરોધાભાસ એ અંત નથી, પણ ઊંડી સમજણ માટેનો એક શરૂઆતનો બિંદુ છે.
તો આખી વાતના મુખ્ય મુદ્દાઓ તારવીએ. પહેલું, વિરોધાભાસ એક નિદાન સાધન છે.
હા, એ આપણા વિચારો, તર્ક અને ભાષામાં જે તણાવ છે, જે ખામીઓ છે, એને ઉજાગર કરે છે. રોજિંદા જીવનમાં પણ કોઈની દલીલ સાંભળતી વખતે આ કામ લાગે.
બીજું, આપણી સહેજ બુદ્ધિ અને ઔપચારિક તર્ક બંનેની મર્યાદાઓ છે.
બરાબર. આપણી કોમન સેન્સ અનંત જેવી બાબતોમાં ગૂંચવાઈ જાય અને આપણું ફોર્મલ લોજિક ભાષાની અસ્પષ્ટતાને પૂરી રીતે પકડી ન શકે. પેલી મન કહે છે વિરુદ્ધ તર્ક શું કહે છે વાળી વાત.
ત્રીજું, સ્વસંદર્ભ અને ભાષાની અસ્થિરતા. લાયર પેરેડોક્સ દેખાડે છે કે ભાષા પોતાની જ વિરુદ્ધ કેવી રીતે થઈ શકે.
અને સોરાઇટિસ અસ્પષ્ટતાનું મહત્વ અને જોખમ બંને દેખાડે છે. એટલે સ્પષ્ટ વાતચીત કેટલી જરૂરી છે એ સમજાય.
ચોથું, ક્લાસિકલ તર્કને પડકાર અને તર્કસંગતતાની અસ્પષ્ટતા. સોરાઇટિસ, ન્યુકોમ્બ, પ્રિઝનર્સ ડિલેમા આ બધા દેખાડે છે કે તર્કસંગત હોવું હંમેશા સીધું સાદું નથી હોતું.
સાચી વાત. વાસ્તવિક જીવનના નિર્ણયોમાં આ બધું લાગુ પડે છે.
અને પાંચમું, સુધારા દ્વારા પ્રગતિ અને બૌદ્ધિક નમ્રતા. વિરોધાભાસનો સામનો કરવાથી જ્ઞાન આગળ વધે છે અને આપણને આપણી મર્યાદાઓ સ્વીકારતા શીખવે છે, આપણી ધારણાઓ પર સવાલ ઉઠાવવાનું મૂલ્ય સમજાય છે.
હા, પેલો વિચાર કે વિરોધાભાસ ઘણીવાર જુદા જુદા વૈચારિક ક્ષેત્રોની સીમાઓ પર ઊભા થાય છે.
હા,
જ્યાં આપણી વિચારવાની રીતો એમની લિમિટની બહાર ખેંચાય છે. એ જાણે કહે છે અહીં થોભો, ફરી વિચારો.
પુસ્તકમાં ઘણા એવા વિચારો છે જે ખરેખર યાદ રહી જાય. કેટલાક પર વાત કરીએ?
ચોક્કસ. પહેલો વિચાર મને બહુ ગમ્યો, વિરોધાભાસ એ માનવ તર્કની સિસ્ટમમાં બગ્સ નથી, તે એવી ફીચર્સ છે જે સિસ્ટમની સૂક્ષ્મતા અને જટિલતાને પ્રગટ કરે છે.
એટલે એને ભૂલ નહીં, પણ સિસ્ટમની એક ખાસિયત સમજો. આ તો આખો દ્રષ્ટિકોણ બદલી નાખે છે.
બરાબર. બીજો એક વિચાર, તર્ક પ્રણાલીમાંથી વિરોધાભાસ દૂર કરવાનો દરેક પ્રયત્ન તે સિસ્ટમની અભિવ્યક્તિ શક્તિ અથવા સુગમતા ઘટાડવાના ભોગે આવે છે.
ઓહ, એટલે શક્તિ અને વિરોધાભાસ વચ્ચે કોઈ સંબંધ છે. તમે જેમ જેમ વિરોધાભાસ ઘટાડવા જાઓ તેમ તેમ સિસ્ટમની કેપેસિટી ઘટે.
કંઈક એવું જ ફોઇન્ઝો સૂચવે છે. ત્રીજો વિચાર, લાયર પેરેડોક્સ વિશે. સત્ય માત્ર અન્ય કોઈ ગુણધર્મ જેવું નથી, તે એક વિશેષ ભૂમિકા ભજવે છે જે સ્વસંદર્ભ અને વિરોધાભાસ માટે વ્યવસ્થિત તકો ઊભી કરે છે.
એટલે સત્ય પોતે જ કંઈક અંશે આ વિરોધાભાસ માટે જવાબદાર છે.
હા, એની પ્રકૃતિ જેવી છે. ચોથો વિચાર, વિરોધાભાસ સાથે જીવતા શીખવો એ તર્કસંગત વિચારને છોડી દેવા વિશે નથી, પરંતુ તર્કસંગતતા શું છે તેની વધુ સૂક્ષ્મ સમજ વિકસાવવા વિશે છે.
એટલે તર્ક છોડવાનો નથી, પણ એને વધુ ઊંડાણથી સમજવાનો છે.
અને પાંચમો વિચાર, જે આપણે હમણાં જ વાત કરી, વિરોધાભાસ ઘણીવાર વિવિધ વૈચારિક ક્ષેત્રો વચ્ચેની સીમાઓ પર ઉદ્ભવે છે,
જ્યાં આપણી વૈચારિક યોજનાઓ તેમની કુદરતી મર્યાદાઓથી આગળ ખેંચાય છે.
હા, આ બધા વિચારો ખરેખર મનમાં ઉતરી જાય એવા છે. પણ હવે પેલો સવાલ, આ બધી અમૂર્ત વાતો, આ ફિલોસોફી, એનો રોજિંદા જીવનમાં શું ઉપયોગ?
પ્રેક્ટિકલ એપ્લિકેશન શું?
ઓહ, ઘણો ઉપયોગ છે. પહેલું તો આપણી ક્રિટિકલ થિંકિંગની સ્કિલ સુધરે છે.
કેવી રીતે?
આપણે કોઈની દલીલ સાંભળીએ, રાજકારણીની હોય, જાહેરાત હોય, મિત્રની હોય, તો એમાં છુપાયેલી ધારણાઓ, તાર્કિક ભૂલો કે પેલી અસ્પષ્ટતા, એને વધુ સારી રીતે પકડી શકીએ. આપણે છેતરાઈએ નહીં સહેલાઈથી.
બીજું, સ્પષ્ટ સંદેશાવ્યવહાર. સોરાઇટિસ પેરાડોક્સ યાદ હોય તો આપણે વધુ ચોક્કસ શબ્દો વાપરવાનો પ્રયત્ન કરીએ, ખાસ કરીને કાયદા, કરાર કે અગત્યની વાતચીતમાં.
ત્રીજું, સ્ટ્રેટેજિક નિર્ણય લેવાની ક્ષમતા. પ્રિઝનર્સ ડિલેમા જેવી પરિસ્થિતિઓને ઓળખી શકીએ. ક્યારે સહકાર કરવો, ક્યારે સ્પર્ધા કરવી, ક્યારે પોતાનો ફાયદો જોવો અને ક્યારે સમૂહનો, આ બધું સમજવામાં મદદ મળે, બિઝનેસમાં, ઓફિસમાં, સામાજિક સંબંધોમાં પણ.
ચોથું, પ્રોબ્લેમ સોલ્વિંગ અને ઇનોવેશન. જ્યાં વિરોધાભાસ દેખાય ત્યાં કદાચ કોઈ નવી તક છુપાયેલી હોય, એને પ્રોબ્લેમ તરીકે નહીં પણ એક ચેલેન્જ તરીકે જોવાની દૃષ્ટિ કેળવાય.
અને છેલ્લે, બૌદ્ધિક નમ્રતા. એ સમજવું કે આપણે બધું નથી જાણતા, આપણી સમજ અધૂરી હોઈ શકે છે. બીજાના મંતવ્યો સાંભળવા, નવા વિચારો માટે ખુલ્લા રહેવું, આ બધું જ જીવનમાં ખૂબ ઉપયોગી છે.
તો અંતે આ પુસ્તકમાંથી સૌથી મોટો બોધપાઠ શું?
મારા માટે તો એ જ છે કે વિરોધાભાસ એ તર્કસંગત વિચારના દુશ્મન નથી, પણ એના સાથી છે. કદાચ એની જટિલતા અને શક્તિનું પ્રતિબિંબ છે. એમને ડરવાને બદલે એમનો સામનો કરવો, એમને સમજવા અને એમની પાસેથી શીખવું, એ જ બૌદ્ધિક વિકાસનો માર્ગ છે.
અને કુઓન્ઝો કહે છે એમ, વિરોધાભાસ સાથે રચનાત્મક રીતે જીવતા શીખવું એ આજના જટિલ વિશ્વમાં નેવિગેટ કરવા માટે જરૂરી છે.
હા, અને એ કોઈ બૌદ્ધિક અરાજકતા તરફ નથી લઈ જતું, પણ વિચાર અને સંદેશા વ્યવહાર માટે વધુ સમૃદ્ધ, લૌચિક અને અસરકારક અભિગમ તરફ દોરી જાય છે.
અને મારા માટે એક અંતિમ વિચાર એ છે કે કદાચ વિરોધાભાસ પેદા કરવાની અને તેને ઓળખવાની ક્ષમતા એ પોતે જ અત્યાધુનિક તર્કની નિશાની છે, તર્કની નિષ્ફળતા નહીં.
રસપ્રદ વિચાર છે.
શું એવું બની શકે કે જે સિસ્ટમ જેટલી જટિલ અને શક્તિશાળી હોય તેમાં વિરોધાભાસની શક્યતા એટલી જ વધુ હોય? આ એક સવાલ છે જે શ્રોતાઓ વિચારી શકે છે.
ચોક્કસ, વિરોધાભાસ આપણને બતાવે છે કે દુનિયા અને આપણું મન બંને આપણે ધારીએ છીએ એના કરતાં ઘણા વધુ જટિલ અને રસપ્રદ છે.
એક તરફ ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.